બીજા કોઈ અન્ય જીવને મનોપર્યાય જ્ઞાન હોતું નથી. મનુષ્ય ગતિના જીવને પણ ફક્ત મુનિ દશામાં જ મનપર્યાય જ્ઞાન સહજ થાય છે. એના સિવાય સંસારી દશામાં મનપર્યાય જ્ઞાન થતું નથી. આ ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ છે. ઘણા લોકો આવીને પૂછે તો એ શ્રીમદજી એ તો પેલા ભાઈનું નામ કહી દીધું તું ને. એક ભાઈ આવે ને એની પાસે તો ભાગભાઈ નામ મને યાદ નથી, પરંતુ બોધીજી જ લઈને આવ્યા ને, તો એ બોધીજી જ લઈને આવ્યા તેમણે એમને નામથી જ બોલાવ્યા. અથવા બીજું એક્ઝામ્પલ છે, પેલા જે ઘોડા લઈને આવ્યા તે ભાઈઓને પણ નામથી બોલાવ્યા. તો એમના મનમાં રહેલી વાત કે બોધીજી વિશે એ શ્રીમદજી કેવી રીતના જાણી લીધી? એમને તો મને ભર્યા જ્ઞાન હોવું જોઈએ. ના અવધિ જ્ઞાનમાં હજુ એ જાતને અમુક મતિ જ્ઞાનની પણ શુદ્ધતા હોય છે. એવું સંરક્ષણ એમને છે કે અમુક લક્ષણોથી જાણીએ. જો મતિ શુદ્ધ જ્ઞાનમાં એક નિમિત્ત જ્ઞાન કરીને પડશે. એ નિમિત્ત જ્ઞાન શું હોય? એ તમને કહે કે કોઈ ફૂલનું નામ લો તો તમે સમજો, તમે જો કમલ કે ગુલાબ કે કાંઈ પણ, તો એનાથી પ્રેડિક્ટ કરે કે ભાઈ તમારા જીવનમાં આવી આવી મુશ્કેલીઓ આવશે કે આવા આમ આવશે, આવું સંયમો પ્રગટ થશે આવી આવી. એ પ્રકારની જ્ઞાનની કંઈ વિશુદ્ધિ હોય છે કે અમુક નિમિત્તથી એવું જ્ઞાન પ્રગટ થાય. એનું નિમિત્ત જ્ઞાન કહેવાય. અને એક મતિશુદ્ધ પ્રકારનું જ્ઞાન છે. ખ્યાલ આવે ને? જીવનું જ્ઞાન અજબ ગજબનું જ્ઞાન છે. એની વિશુદ્ધિમાં અજબ ગજબની વસ્તુઓ પ્રગટ થાય છે. તો ગાંધીજીએ પણ કહ્યું ને કે અમે તો નેક્સ્ટ ભાવમાં મોક્ષે જવાના. કેવી રીતના ખબર? કયું જ્ઞાન હતું એમની પાસે? શ્રીમદજીએ કહ્યું ને કે બસ હવે નેક્સ્ટ ભાવમાં અમે જાતું સ્વયં સ્વદેહ જ રહે. કેવી રીતના ખબર પડી? કે શ્રીમંદર ભગવાનના સમોચરણમાં ગયા હતા પૂછવા? એવું નથી. જો જ્ઞાનની એવી વિશુદ્ધિ હોય છે કે અંદરથી એવી એમ કહે એક જાતની સ્ફૂરણા થાય છે અને ખબર પડે. મનપર્યાય જ્ઞાન તો કઈ વિશિષ્ટ જાતનું જ્ઞાન છે જે ફક્ત મુનિરાજને જ હોય છે. બીજા બધા જે જ્ઞાન કયા નિમિત્ત જ્ઞાન આવી એ બધા અસ્પષ્ટ જ્ઞાન છે. એ કદાચ આવું થશે, એમાં કદાચ શબ્દ હોય છે, કદાચ આમ થશે, કદાચ આમ થશે. મ્યુચ્યુઅલી ઓપોઝિટ વસ્તુ પણ છે કે આમ પણ હોય છે કે આમ પણ હોય છે. ખ્યાલ આવે છે ને? એને મતિશુદ્ધ જ્ઞાન છે. મનપર્યાય જ્ઞાન તો પ્રત્યક્ષ જ્ઞાન છે અને અત્યંત સ્પષ્ટ જ્ઞાન છે. એક ઉદાહરણ આપ્યું છે, આમાં જ આવશે પણ પેલી બીજા શાસ્ત્રમાં છે. તો એમાં શું ઉદાહરણ આપ્યું કે સમજો કોઈ વ્યક્તિએ વિચાર કર્યો, સરળ વિચાર કર્યો કે ભાઈ મારી પાસે મર્સિડીઝ ગાડી હોય તો બહુ સારું હોય. બરાબર, આટલો મેં વિચાર કર્યો. હવે 5-10 વર્ષ પછી એ વિચાર તો ભૂલી ગયો કે આવું મેં વિચાર કર્યો હતો. હવે સમજો 20-25 વર્ષ પછી કોઈ મનપર્યાય મુનિરાજને તમે પૂછો, મનપર્યાય જ્ઞાનધારી મુનિરાજને કે ભાઈ આ ફલાણી ફલાણા વ્યક્તિએ આટલા વર્ષો પહેલા આ દિવસે કઈ વિચાર કર્યો હતો તો કયો વિચાર કર્યો હતો? તો એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ ત્યારે જ ભૂતકાળનું ભવિષ્યકાળનું જાણવું કે એમણે આ ગાડી વિશેની વાત કરી હતી એને મનપર્યાય જ્ઞાન કહેવાય. જેવી રીતના આમ આપણી સામે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ દેખાય છે વર્તમાનમાં, કેટલું સ્પષ્ટ છે? એવું સ્પષ્ટ ઓલા કોઈના મનના વિચારોને જાણો એને કહેવાય મનપર્યાય. એ પણ વર્તમાનના ને ભૂત ભવિષ્યના ગમે તે. સામે પ્રત્યક્ષ બેઠેલો વ્યક્તિ નહીં, અહીંયા બેઠેલા મુનિરાજને અમેરિકા કે વિદેશ ક્ષેત્રમાં કે ગમે ત્યાં બેઠેલા જીવના વિચારો એની જાણી શકે એને કહેવાય મનોભર્યાય. ખ્યાલ આવે છે? ચાલો આવે જો. જો મનોભર્યાય જ્ઞાન છે એ અવધિ જ્ઞાનથી વધારે સૂક્ષ્મ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાનથી નજીકનું જ્ઞાન છે. ખ્યાલ આવે છે? સૌથી પહેલું કયું? મતિશુદ્ધિ. એનાથી વિશેષ જ્ઞાન અવધિ જ્ઞાન, એનાથી વિશેષ જ્ઞાન મનપર્યાય. તો મનપર્યાય જ્ઞાનની કેવી તાકાત હશે વિચાર તો કરો. આ જસ્ટ એકદમ થોડું એક્ઝામ્પલ. એક પેલું મૂવી હતું હોલિવૂડનું, નામ મને હવે યાદ નથી, પણ એમાં એવું છે કે એક્ટર ને એ હીરો ને એવી તાકાત આવી જાય છે કે બધા સ્ત્રીઓના વિચારો એ જાણી શકે. એને એવી આપણે આવે ને બધા ફેન્ટસી મૂવી, એને વિશ કરી કે ભાઈ સામે વાળું વ્યક્તિ મારા માટે શું વિચાર કરે છે, જો એવું જાણી શકત તો કેટલું સારું થાય. તો એને કોઈ કઈ ભગવાન કે જે એની કથા આપતું. તો હવે એ જે પણ સ્ત્રીઓને જુએ તો એના વિશેના એ અંદર મગજમાં શું વિચાર કરે છે જાણી શકે, એવી એને રુચિ પ્રગટ થઈ. આવું એ પિક્ચર છે હોલિવૂડમાં તમે જોયું. તો હવે પિક્ચરમાં શું થાય તેની વાત નથી કરી હવે, પણ આવું જે જ્ઞાન કે સામેવાળો વ્યક્તિ શું વિચાર કરે છે એ જાણી શકવું એને ઘરે મન ભજે. હવે વિચાર કરો ભૂલી રાખ કેટલા વ્યક્તિઓ છે. અચ્છા, સામેવાળો વ્યક્તિ તમની પણ જગ્યાએ જોવું જોઈએ, એ તો નિયમ છે. કેમકે એને જ મન ના હોય તો મનથી વિચાર શું કરશે, તો પછી કેવી રીતના જાણશે. તો સામે કેટલા તંગની પંચેન્દ્રિય, અરે હજી દેશમાં કેટલા તંગની પંચેન્દ્રિય જીવો છે. હવે મને પર્યાય નાની મોટી રાત તો કોઈના પણ વિચારોને જાણી શકે, તો કેટલો કોલાહલ મચી રહ્યો છે વિચાર કરો. ત્યારે આવે ને એમના જ્ઞાનમાં જો ઉપયોગ મૂકે તો દરેક વ્યક્તિના વિચારોને જાણી શકે. એનું એક્સમેન મૂવી છે ને, એમાં જે કટલું ઉડવાનું પહેરે તેને જણાય છે ને બધા, તો એ બધા મનુષ્યને જાણી શકે છે. એવી જ રીતે આ મુનિરાજ જે મને પર્યાય જ્ઞાની મુનિરાજ છે, એ સામેવાળાના મનમાં શું વિકલ્પ ચાલે છે એ પણ વર્તમાનના ને ભૂત ભવિષ્ય આદિ બધા જ. મને પર્યાય જ્ઞાની મુનિરાજને પૂછો કે મેં મારા આખા જીવનમાં ગાડી વિશેના શું વિચાર કર્યા છે, તો 5 વર્ષ પહેલાનું 10 વર્ષ પહેલાનું પણ કહી આપે, વર્તમાન પણ કહી આપે, ભવિષ્યનું પણ કહી આપે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એવા કોમ્પ્લેક્સ થોટ એમને તો બધા જ જણાય છે. હવે એ જ્ઞાનની તાકાત કેટલી કે એ બધા પણ જણાય છે અને ત્યાંથી પોતાનો ઉપયોગ વધારીને પોતાના આત્મામાં લે છે. જેવી રીતના કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે કે હવે લોકાલોકમાં તો કેટલું કોલાહલ થઈ ગયું છે ને બધે. કોલાહલ એટલે સમજો ને, સો મચ ગોઈમાં, સો મચ કેવા ગોઈમાં, અને બધું જ એમને તો જણાય છે એક જ સમયમાં, ભૂત ભવિષ્ય વર્તમાન જરૂર ત્રણે કાળ કે બધું એક સાથે. અને એમાં પણ એ કેવળ જ્ઞાની ભગવાન એમનું મુખ્ય બિંદુ ક્યાં છે, એ પોતાના આત્મામાં લીધું. તો મને પર્યાય જ્ઞાનની આવી તાકાત છે. જો આપણે આગળ વાંચીએ, મારા પર્યાય જ્ઞાન વિશિષ્ટ સંયમદારી મુનિરાજકો હોતા જોઈએ. હવે આગળ ઇસ જ્ઞાન ને, ઇસ જ્ઞાન કે હોને મે મન અપેક્ષા માત્ર નિમિત્ત કારણ હૈ, વહ ઉત્પત્તિ કા કારણ નહીં હૈ. જો જેવી રીતના આપણે અવલી જ્ઞાન વિશે જોયું હતું કે આખા આત્મ પ્રદેશોથી પ્રગટ થાય છે, એવું આપણે જોયું હતું ને, તો મન પર્યાય જ્ઞાન જે અહીંયા દ્રવ્ય મન છે, એ દ્રવ્ય મનની એ એરિયામાં આત્માના જે પ્રદેશો છે ત્યાંથી પ્રગટ થાય છે. ત્યાં એટલે મનનો આધાર, એટલે અહીંયા ઉપર પરિભાષામાં શું કીધું કે મન પર્યાય જ્ઞાન દૂસરે કે મનોગત મૂર્તિક દ્રવ્યો કો મન કે સાથ જાણતે. તો મન તો પૂજ્જલ છે, ડાયરેક્ટ પૂજ્જલને જાણવાની ક્યાં વાત આવી? ખ્યાલ આવે છે? એ તો અભિજ્ઞાન પણ જાણી શકે છે, પણ મનમાં રહેલા વિચારો, એ વિચારો તો ખરેખર જીવના છે ને, એને જાણવાને મને પર્યાય જ્ઞાન કહેવાય છે. પણ એ પછી ક્લેરિફિકેશન આવી જાય પાછળ કે મન તો ફક્ત અપેક્ષા માત્ર છે, એનો કઈ જાણવામાં કે જણાવવામાં કોઈ નિમિત્ત બનતું નથી, એ તો પરોક્ષ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે છે? કરી દીધું. જે મુનિરાજ જાણે છે એમને પણ મન છે, અને જે સામેવાળું વ્યક્તિ છે જે વિચાર કરી રહ્યું છે એ પણ સંગની છે, એટલે એને પણ મન છે. હવે એના પરિભાષામાં શું કહ્યું કે મુનિરાજ સામેવાળા વ્યક્તિના વિચાર તો જાણી શકે છે પણ મન પણ જાણે, એમ ખ્યાલ આવે ને? પછી પાછળથી ક્લેરિફિકેશન આપ્યું કે મન તો ઉપચાર માત્ર છે, એમ એનું કઈ જાણવામાં કઈ કોન્ટ્રીબ્યુશન નથી. કેમ કે જાણે છે તો મુનિરાજ ડાયરેક્ટ આત્માથી પ્રત્યક્ષ જ્ઞાન છે, અને પ્રત્યક્ષ જ્ઞાન છે તો સામેવાળાના મનને જુએ છે, એના પર ઉપયોગ મૂકે છે અને પછી એમને જણાય છે એવું પણ નથી. ખ્યાલ આવે છે ને? જે રીતના સોદર ને ઇન્દ્ર હોય એ ઉપયોગ મૂકે અગ્નિ જ્ઞાનથી, તો અહિયાં બાળ શંકર નો જન્મ તો એમને ખબર પડે. હવે જેવી રીતના મેં મુનિરાજને પૂછ્યું કે ભાઈ આ વ્યક્તિને શું મનમાં વિચાર ચાલે છે, તો એમણે કે એમના મન ઉપર ઉપયોગ ના મૂકવો પડે, એમને તો ઉપયોગ મૂકે છે, જણાય છે ઉપયોગ મૂકવો પડે. કેમ કે હજી મતિશુદ્ધ જ્ઞાન છે, મતિશુદ્ધ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન બે અલ્પ જ્ઞાન છે, તો વારાફરતી થાય છે, એક સાથે દેવ થતા નથી. એટલે ઉપયોગ મૂકે તો મનપર્યાય જ્ઞાનમાં જણાય છે, પણ એમાં મન દ્રવ્ય મન જે છે એ ફક્ત ઉપચાર માત્ર છે, એનું કઈ કોન્ટ્રીબ્યુશન નથી. આ બધું इस ज्ञान की उत्पत्ति आत्मा की शुद्धि से होती है, आत्मा की डायरेक्ट प्रत्यक्ष ज्ञान से. इस ज्ञान के द्वारा स्व और पर दोनों के मन में स्थित रूपी पदार्थ जाने जा सकते हैं. पोताना मन में स्थित पर रूपी पदार्थ जान सकता है. चलो आगे. हमें जो द्रव्य क्षेत्र काल भाव की मर्यादा हो तो यही सीमा कहे थे. अपने फरी औगिक ज्ञान में जुड़ी दू કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમા હતી કેટલી હતી કઈ યાદ છે? અલગ અલગ હતી. જેવી રીતના દેહ દ્રવ્ય અપેક્ષા ક્વોન્ટિટીથી વિચાર કરીએ તો દેહની સૌથી ઓછી તાકાત કેટલી હતી? એક ઔદારિક શરીરના સંચયરૂપ જે કુંડલ છે એનો અસંખ્યાત્મક ભાગ આપણે કહ્યું ને કે અહીંયા જે શરીરમાં અનંત કુંડલ પરમાણુઓ છે એનો અસંખ્યાત્મક ભાગ, અને સર્વાવધિમાં જે મેક્સિમમ રેઝોલ્યુશન કેટલું હતું કે એક પરમાણુ સુધી પણ જાણી શકે એવું હતું ને, એક પરમાણુ સુધી પણ જાણી શકે. હવે મનપર્યાય જ્ઞાનમાં જે સૌથી સ્થૂળ મનપર્યાય જ્ઞાન છે ઇટ સ્ટાર્ટ ફ્રોમ કે એક પરમાણુથી પણ સૂક્ષ્મ હોત તો પણ જાણી શકે. ખ્યાલ આવે? અને પછી સૌથી સૂક્ષ્મ કેટલું જાણે તો એ તો બહુ હજી રીતમાં જાય. એટલે બેઝિકલી અવધિ જ્ઞાનની જે તાકાત છે એનાથી આગળ વધો તો મનપર્યાય જ્ઞાનની તાકાત આવે, અને એનાથી આગળ વધો તો કેવળ જ્ઞાનની તાકાત આવે. હવે આ અસંખ્યાત અનંતના ભેદોમાં તમે ઘૂસો અને એ જે કારમાં વર્ગના આપણે હમણાં કારમાં વાત કરશું, પહેલા અવતારી શરીર કીધું, હવે એ બધામાં શું સ્થૂળતા શું સૂક્ષ્મતા છે એમાં જાઓ તો તમને ખ્યાલ આવે છે કેવી રીતના રિલેટિવ ટર્મિનોલોજી છે. ખ્યાલ આવે છે? જો વાક્ય જોઈએ, દ્રવ્ય અપેક્ષા મન પર્યાય જ્ઞાન કા વિષય જગન્ય રૂપ છે. એક સમય મેં હોને વાલે ઔદારિક શરીર કે નિર્જળ રૂપ દ્રવ્ય તત્ જ્ઞાન કરતા હૈ. જો થોડું સમજવાની ટ્રાય કરો, દર સમયે જીવને ભાવ કરે તો એને દ્રવ્ય કર્મ અને ન કર્મ દેવ બંધાય છે, અને કેટલા કરે પણ છે બરાબર કરી દે. દ્રવ્ય કર્મથી સમજવી ઈઝી છે, અહીંયા જીવે મોરાગને ભાવ કર્યા તો અહીંયા કર્મ બંધાય બરાબર, અને સામે કર્મનો ઉદય આવે એટલે કર્મ પરમાણુ કરી દે બરાબર. હવે એ જ વસ્તુ તમે ન કર્મમાં લંબાવો, ન કર્મ એટલે શરીર મન વાણી, મન વાણીને લો શરીરને લડો. આ શરીર આપણને સેગમેન્ટ દેખાય છે, પણ દર સમયે એના અનંત પરમાણુ આવે છે અને અનંત પરમાણુ ફરી જાય છે. જે આપણે શ્વાસ લઈએ તે પરમાણુ ગયા ને અંદર, આપણે ભોજન લઈએ તે પરમાણુ ગયા ને અંદર, એવી જ રીતે વાતાવરણથી હવામાંથી પણ પરમાણુ અંદર જાય છે અને બહાર જાય છે. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે કહીએ કે કોઈ જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય તો અનંત પરમાણુનો આહાર લે છે, એમ આપણે કહીએ ને આહાર વર્જનાનો આહાર લે છે. જીવ ક્યાં લે એટલે પરમાણુ ગ્રહણ કરે ને પછી શરીર બને. ખ્યાલ આવે ને? તો એવી રીતે દર સમયે જ્યાં સુધી આ જીવ જીવે છે મનુષ્ય ગતિમાં કે કોઈ પણ ગતિમાં, તો દર સમયે અનંત પરમાણુ અંદર લે છે, અનંત પરમાણુ છોડે છે. એ પરમાણુની સંખ્યા કેટલી એને એક સમય પ્રબંધ કહેવાય. નામ સાંભળ્યું, સમય પ્રબંધ શબ્દ સાંભળ્યો હોય તો કદાચ. આ જેટલા અનંત પરમાણુ છે ને એનો અનંતમો ભાગ એમ સમજો. ઓલો કેટલામો ભાગ હતો? અસંખ્યાતમો ભાગ હતો. આ શરીરના જેટલા અનંત પરમાણુ છે એનો અસંખ્યાતમો ભાગ કરો તો અવધિ જ્ઞાનની જગન્ય વસ્તુ આવી હતી. અહીંયા અનંતમો ભાગ કરતા જેટલા પરમાણુ આવે છે એ મના પર્યાય જ્ઞાનની જગન્ય સંસ્થા. ખ્યાલ આવ્યો કે? જો ફરીથી વાંચો. જગન્ય રૂપે એક સમયને હોને વાલે ઔદારિક શરીર કે નિર્જરારૂપ જેટલા પરમાણુ આવ્યા સામે બીજા ફરી ગયા તો જેટલા ખરી જાય છે એ નિર્જરારૂપ દ્રવ્ય તત્ જ્ઞાન સત્તા છે. અને ઉત્કૃષ્ટ રૂપ છે આઠ કર્મ કે એક સમયને બંધે હુએ સમય પ્રબંધ રૂપ. હવે જો આ થોડું સમજે, જે પાંચ વર્ગણા હોય ને, કઈ છે પાંચ વર્ગણા? ઔદારિક, વૈકલિક, આહાર, તેજસ અને કારણ. આ તો શરીરની વાત છે. આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારણ વર્ગણા. આ વર્ગણા એટલે શું? પુદ્ગલોનો સમૂહ. સિમ્પલ વર્ગમાં પુદ્ગલોનો સમૂહ એને વર્ગણા કહેવાય. પુદ્ગલોમાં છ ભેદ હોય છે. તમે સ્કંદના છ ભેદ સાંભળ્યું હશે પહેલા. સૂળ સૂળ, પછી સૂળ, પછી સૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ. આ સ્કંદના ભેદ છે. તો આ જે આ છ ભેદને પછી પાંચ વર્ગણામાં લગાવો તો કારમાણ વર્ગણા એ સૌથી સૂક્ષ્મ વર્ગણા છે. જ્યાં પાંચ છ ભેદ કીધા ને એમાં જે સૂક્ષ્મ આવે ને પાંચમા સ્થાન પર, ત્યાં કારમાણ વર્ગણા આવે. જેવી રીતના ઔદારિક શરીર તો આપણને દેખાય છે ને આંખથી, આ દેખાઈ રહ્યું છે ને, એ સ્થૂળ છે. એટલે કારમાણ વર્ગણા આંખેથી દેખાતી નથી, આ મનોવર્ગણા બી દેખાતી નથી, ભાષા વર્ગણા બી દેખાતી નથી આંખેથી. એ બધા સૂક્ષ્મ છે. કારમાણ વર્ગણા સૌથી સૂક્ષ્મ છે. હવે સૌથી સૂક્ષ્મ વર્ગણાના એક સમયમાં જે અનંત પરમાણુ બંધાયા એનો પણ અનંતનો ભાગ કરો તો એ મનોવર્ગણાનો મનોપર્ય જ્ઞાનનો ઉત્કૃષ્ટ ભેદ છે. જો આ ન સમજાયું હોય તો સિમ્પલ વર્ડમાં એમ સમજો કે અવધિ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ભેદ કેટલો હતો? એક પરમાણુ સુધી જાણી શકે એનો અનંતનો ભાગ કરો તો એ મનોપર્ય જ્ઞાનનો સ્થૂળ ભેદ છે. જો કોઈને વાંચવું હોય તો 28મો સૂત્ર દેખાડો. પેજ 34, તે પેજ 25 છે. 28મું સૂત્ર જો વાંચું છું ટીકા લખી દે. પરમ અવધિ જ્ઞાનના વિષયરૂપ જે પુદ્ગલ સંગ છે તેનો અનંતનો ભાગ કરતા જે એક પરમાણુ માત્ર થાય છે તે સર્વ અવધિ જ્ઞાનનો વિષય છે. બરાબર? જે પરમ અવધિ છે એનો અનંતનો ભાગ કરો તો સર્વાવધિ આવે. હવે જો આગળ એનો અનંતનો ભાગ કરો, એ સર્વાવધિનો અનંતનો ભાગ કરો તો રુજુમતી મનપર્ય જ્ઞાનનો વિષય છે. અને તેનો અનંતનો ભાગ કરતા વિપુલમતી મનપર્ય જ્ઞાનનો વિષય થાય છે. ખ્યાલ આવ્યો છે ને? વિપુલમતી એટલે સૌથી સૂક્ષ્મ. વિપુલ, વિપુલ એટલે હ્યુજ જ્ઞાન છે. રુજુ એટલે ઓછું. મનપર્યાયમાં પણ રુજુમતી અને વિપુલમતી બે ભેદ છે. શું કહો? પરમાણુથી નાનો ભાગ નથી, પણ સમજો કે એના નાના ભાગ હોય તો જાણી શકાય. આ છે ને, જેવી રીતના એક પરમાણુમાં પણ પછી અનંત એના અવિભાગ પ્રતિચ્છેદ ને આવી ભાવો આવે છે, એટલે એ અનંત માટે એને પણ એને જાણી શકે છે. એમ એ કહેવાનો એ મતલબ છે. આ જો આ તે આપણી દ્રવ્ય અપેક્ષા એ વાત, મનપર્યાય જ્ઞાનની સૂક્ષ્મતા દ્રવ્ય અપેક્ષા ની સીમા, દ્રવ્ય અપેક્ષા. બરાબર? હવે આગળ જોઈએ છે ક્ષેત્ર અપેક્ષા. નેક્સ્ટ કરીએ. ક્ષેત્ર અપેક્ષા છે એ જ્ઞાનતા વિષય છે. હવે તો ક્ષેત્ર અપેક્ષાથી સર્વ અવધિમાં શું કીધું હતું? કે અસંખ્યાત લોક વસ્તુ જાણી શકે. પરમાવધિમાં શું કીધું હતું? કે આખા લોકકાંઠ સુધીના બધા જાણી શકે. અને દેશાવધિમાં શું કીધું હતું? કે અમુક ક્ષેત્ર સુધી, એમાં મિનિમમ તો આંગળીનો અંગુલનો અસંખ્યાતનો ભાગ. બરાબર? અને ઉત્કૃષ્ટ જેવા છે એ તો લાખો યોજના સુધી એવી નથી કીધું. જો મનપર્યાય જ્ઞાનનું ડિસ્ટન્સ લાંબું નથી, એની સૂક્ષ્મતા ઘણી છે. મનપર્યાય જ્ઞાનની સૂક્ષ્મતા ઘણી છે પણ ક્ષેત્ર લાંબું નથી. ખ્યાલ આવે છે? જો આપણે વાંચ્યો છે જગન્ય રૂપ છે દો તીન કોષ કોષ એટલે એક ગામ જે આપણે કહીએ ને એમ સમજો કે એક કિલોમીટર એટલે કોષ અપ્રોક્સિમેટ સમજવા માટે. તો દો તીન કોષ તક કે ક્ષેત્ર કોઈ જાણતા જગત ની અંદર છે. ઉત્કૃષ્ટ રૂપે મનુષ્ય ક્ષેત્ર કે જીવન જાણ સકતા હોય. મનુષ્ય ક્ષેત્ર કેટલું હોય? આ 2.5 જી જે 45 લાખ એજન છે એ જી. ત્યાં સુધી મને કરી જ્ઞાનની સીમા. જ્યાં વિષ્કંભ રૂપ મનુષ્ય ક્ષેત્ર સમજના છે. વિષ્કંભ એટલે ડાયામીટર, જે આ 2.5 જી નું ડાયામીટર છે એટલું સમજવું જોઈએ. તો મને પર્યાય જ્ઞાન નું ક્ષેત્ર કેટલું? કે આ જે ઓછામાં ઓછું જ્ઞાન પણ હોય તો એ અમુક 2-3 કોષ સુધી, અને વધારેમાં વધારે 2.5 જી. એટલે 2-3 કોષ 2.5 જી માં કોઈ પણ મનુષ્ય ક્યાંય પણ બેઠો હોય તો એના મનના વિચાર જાણી શકે. એમ ખ્યાલ આવે? ચાલો આગળ. હવે જો કાળ અપેક્ષા છે વિચાર, કાળ અપેક્ષા એ જ્ઞાનકા વિષય. જગન્ય રૂપે 2-3 ભવો કો ગ્રહણ કરતા હોય. જો અવધિ જ્ઞાન માં જગન્ય કેટલું કીધું હતું? જગન્ય સર્વ જગન્ય. આપણે જોયું ને કે અમુક આવલી હતી, થોડુંક આવલીમાં પણ અસંખ્યાત્મક ભાગ, એ સૌથી જગન્ય. આવલી એટલે 1 સેકન્ડ નો પણ ફ્રેક્શન, એનો પણ અસંખ્યાત્મક ભાગ, એટલું જગન્યમાં જગન્ય અવધિ જ્ઞાન કાળ અપેક્ષા. અહીંયા મિનિમમ કેટલો કાળ કીધો? કે 2-3 ભવનું જ્ઞાન તો હોય જ છે. ખ્યાલ આવે ને? અને ત્યાં અવધિ જ્ઞાનમાં ઉત્કૃષ્ટ કાળ કેટલો હતો? લોકાકાશના પ્રદેશમાં મારું કઈ હતું અસંખ્યાત લોક પ્રમાણ અતિ કનાદર કાળ. અસંખ્યાત લોક જેટલા આકાશના પ્રદેશોને સમયમાં કન્વર્ટ કરો તો જેટલો કાળ થાય એટલા કાળ સુધી અવધિ જ્ઞાન જાણી શકે. અહીંયા જો ભવોમાં કીધું છે ઉત્કૃષ્ટ રૂપે અસંખ્યાત ભવો કો ગ્રહણ કરવા. ખ્યાલ આવે? એટલે આમાં કયું મોટું કયું નાનું કેવું અઘરું છે? કેમ કે બધું ટાઈમમાં કીધું છે, અહીંયા ભવમાં કીધું છે. ચાલો હવે ભાવ અપેક્ષા છે વિચાર. તો જેટલું દ્રવ્ય કીધું, દ્રવ્ય પ્રમાણને કહે ગયે દ્રવ્યો ની શક્તિ કો ભાવ જાણતા. એટલે જેટલા 2.5 જી ઓલા પરમાણુ આપણે છે ને કારમાં વગેરેમાં પણ અસંખ્યાત નું ભાવ જાણી, એટલા દ્રવ્યના જેટલા પણ ભાવો છે બધું મને પર્યાય જ્ઞાન જાણી શકે. બરાબર? આ તો કઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાની વાત. આટલું ક્લિયર છે? જો ફરી તમે રિવાઇઝ કરીએ, મને પર્યાય જ્ઞાનના 2 ભેદ જોયા, રુજુ નથી નીકળ નથી. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા છે અને એની પરિભાષા આપણે અત્યાર સુધી જોઈ. જો હવે આગળની સ્લાઇડ જોઈએ, મને પર્યાય જ્ઞાન કે ભેદ દૂસરે કે મનને સ્થિત પદાર્થ કો ભી મન કહેતે હૈ. એટલે સામેવાળાના વ્યક્તિના વિચારોને પણ મન કહી દેવાય છે ઘણી વાર. તો ઉનકી પર્યાય વિશે શું મન પર્યાય કહે? એટલે બેજી બેજીના વિચારોને જાણે છે. જીતે જો જ્ઞાન જાણતા હૈ તો મન પર્યાય છે. ઉસને રુજુમતી વિપુલ મતી એસે દો ભેદ હોતા હૈ. હવે જો રુજુમતી નો શું મતલબ? હવે આ તો ઇન્ટરેસ્ટિંગ છે સાંભળો. જાણે રુજુમતી મન ને ચિંતિત પદાર્થ કો જાણના, અચિંતિત પદાર્થ કો નહીં જાણના. એટલે આ ચિંતિત અને અચિંતિત માં શું મતલબ? જેના વિશે વિચાર કર્યો હોય એને ચિંતિત પદાર્થ કહેવાય, અને જેનો વિચાર ન કર્યો હોય એને અચિંતિત કહેવાય. જેવી રીતના ભવિષ્યકાળમાં આપણે કઈ વિચાર કર્યો નથી ને, હજી ભૂતકાળનો જે વિચાર થઈ ગયો એને ચિંતિત પદાર્થ કહેવાય. તો જે રુજુમતી મન પર્યાય જ્ઞાન છે એ ચિંતિતને તો જાણી શકે છે, અચિંતિતને નથી જાણતા. વહ ભી સરળ રૂપ છે ચિંતિત પદાર્થ તો જાણતા. જે સરળ રૂપથી વિચાર કર્યો હોય એને જાણી શકે છે. કોમ્પ્લેક્સ થોટ કહીએ ને આપણે, એ કોમ્પ્લેક્સ થોટને નથી જાણી શકતા, સરળ થોટને જાણે. જે રીતના સિમ્પલ વસ્તુ કે ભાઈ આનું શું થયું હશે, આ તો સિમ્પલ છે, આજે વાતાવરણ કેવું હશે, આ બધા સિમ્પલ થોટ થઈ. કોમ્પ્લેક્સ થોટ તો નહીં કહેવાય, હું આમ કહીશ પછી આમ થશે પછી ઓલું થશે પછી આમ થશે, એને કોમ્પ્લેક્સ થોટ કહેવાય. તો એ મને પર્યાય જ્ઞાન, એ રુજુમતી મને પર્યાય જ્ઞાન નથી જાણી શકતું. હવે જો વિપુલ મતી ની તાકાત કેવી છે? ચિંતિત ઓર અચિંતિત પદાર્થ કો તથા વક્ર ચિંતિત ઓર અવક્ર ચિંતિત પદાર્થ કો ભી જાણતા. વક્ર ચિંતિત એટલે કે જે આડા અવડા પરિણામ કર્યા હોય ને એને પણ જાણે છે, અને સીધા સરળ પરિણામને પણ જાણે. મને ભય થયું જેવી રીતના કેવલ જ્ઞાનમાં લોકાયોગનું બધું જ જાણી શકાય છે, એવી રીતના વિપુલ મતી મન પર્ય જ્ઞાનમાં સામે વાળાના વિચારોનું બધું જ જાણી શકાય. ઇન શોર્ટ ચલાવે ત્યાં એક ઉદાહરણ આપ્યું છે તત્વાર્થમાં, કે જેવી રીતના કોઈ એક વ્યક્તિ વિશે વિચાર કરવો, હવે એ વ્યક્તિને હું હમણાં શું વિચાર કરું છું, 5 વર્ષ 10 વર્ષ પહેલાને શું વિચાર કર્યો, અથવા કોઈ વસ્તુ વિશે કે ભાઈ ચલો આ ફોન વિશે વિચાર કર્યો, તો એ ફોન વિશે હું અત્યારે શું વિચારું છું, 5-10 વર્ષ પહેલા શું વિચારું છું, 5-10 વર્ષ પછી શું વિચારું, એ બધી જ વસ્તુનો વિચાર એનું જ્ઞાન મુનિરાજને વર્તમાનમાં જ થાય છે. કે જો આ વ્યક્તિ પહેલા આના વિશે આમ વિચારતો હતો, હમણાં આમ વિચારે છે, ભવિષ્યમાં આમ વિચારશે, આવા થોટ્સ તો સરળ થોટ્સ છે. ખ્યાલ આવે? અને કોમ્પ્લેક્સ એટલે શું? કે એમાં જ પછી વધારે કોમ્પ્લેક્સ થઈ જાય. આપણે ઘણી વાર થાય ને કે પહેલા અમુક ભાવ થાય, પછી આપણને એનાથી ઊંધા ભાવ બી થાય, પછી વળી પાછા આમ કોઈ દાન દેવાનો ભાવ થાય, પછી થાય કે નહીં આપણે બહુ વધારે વિચાર કર્યો, પછી ના ના હવે વિચાર કર્યો છે તો કરી દે, તો આમ જે આગળ પાછળ થઈને કોમ્પ્લેક્સ ને આ કોમ્પ્લેક્સ, પછી ઘણી આપણે માયાચારીના વિચાર આવે, વક્ર પરિણામ પોલિટિક્સ ના વિચાર આવે જુદા, એટલે બધા જ વિચારો એક સાથે જાણવા એ વિપુલ મતી મન પર્યાયની સાકાર. હવે જો આગળ થોડું જોઈએ છે, વિપુલ કા અર્થ વિસ્તીર્ણ વિશાલ ગંભીર હોતા હૈ, ઉસમે કુટિલ આપણે જોઈ લીધે વાંચ્યું છે, કુટિલ અસરળ અસરળ વિષમ સરળ ઇત્યાદિ ગર્ભિત છે, એની અંદર બધું જ ગર્ભિત છે. વિપુલ મતિ જ્ઞાન ને રુજુ ઓર વક્ર, રુજુ એટલે સરળ સીધા, વક્ર એટલે આડત એમ તે સીધા, સર્વ પ્રકાર કે રૂપી પદાર્થ કા જ્ઞાન હોતા હૈ, અપને ઓર દૂસરો કે જીવન મરણ સુખ દુઃખ લાભ હલાલ ઇત્યાદિ કા ભી જ્ઞાન હોતા હૈ. વિપુલ મતિ મન પર્યાય જ્ઞાની વ્યક્ત ઓર અવ્યક્ત મન સે ચિંતિત યા અચિંતિત અથવા આગે જાકર ચિંતન કિયે જાને વાલે સર્વ પદાર્થો કો જાણતા હૈ. આગળ જઈને જીવ શું વિચાર કરશે એનો પણ એમને જ્ઞાન અત્યારમાં થઈ ગયું છે. હવે જો આપણે રુજુ મતિ અને વિપુલ મતિ માં જે ભેદ છે એટલું આપણે જોઈએ, દેન વી વિલ સ્ટોપ. જો કાળ અપેક્ષાથી રુજુ મતિ અને વિપુલ મતિ માં શું ભેદ છે? જગન્ય રૂપ છે ભૂત ઓર ભવિષ્ય કે અપને ઓર દૂસરો કે દો તીન ભાવ તક જાણતા હૈ, કોણ? રુજુમતી. એ પણ જગન્ય રૂપ થી બે ત્રણ ભાવ તો મિનિમમ જાણે છે, અને ઉત્કૃષ્ટ રૂપ છે 7-8 ભાવ જાણતા હૈ. રુજુમતી મને કહીએ જ્ઞાન માં 2-3 થી લઈને 7-8 ભાવ સુધી નું જ્ઞાન થાય છે. કોનું? સામે વાળા વ્યક્તિ. ખ્યાલ આવે? એટલે આ વ્યક્તિ 5 ભાવ પહેલા શું વિચાર કરતો હતો અને 5 ભાવ પછી શું વિચાર કરશે એનું જ્ઞાન વર્તમાનમાં થઈ શકે. હવે એક એક ભાવ આગળ ભાવના પણ હોય શકે. ખ્યાલ આવે? અને જો આ ક્ષેત્ર પણ જોઈ લે પછી વિપુલ મતિમાં સાથે જોઈએ. ક્ષેત્ર અપેક્ષાએ રુજુ મતિમાં જગન્ય આપણે 2-3 કોષ જોયું ને, તો 2-3 કોષ 3 કોષ છે 9 કોષ નીચે નીકળે, ઓર ઉત્કૃષ્ટ રૂપ છે 3-9 યોજન તબક્કા, જે 2-3 કોષ થી લઈને 9 યોજન સુધીનું જ્ઞાન થવું એ રુજુમતી ની ક્ષેત્ર સીમા છે. 9 યોજન એટલે કઈ ના કહેવાય, એકચ્યુઅલી જંબુદ્વીપ જે છે એ 1 લાખ યોજન નો છે. ખ્યાલ આવે? ભરત ક્ષેત્ર પણ એનું 528 યોજન જેનું જે જોયું છે ડિસ્ટન્સ, એ 9 યોજન એટલે રુજુમતી નું ઉત્કૃષ્ટ પણ બહુ ઓછું છે. ખ્યાલ આવે? હવે તો આગળ જઈએ. વિપુલ મતિ હોવું જોઈએ. જો કાલ અપેક્ષા વિપુલ મતિ કા વિષય, તો જગન્ય રૂપે અગલે પિછલે 7-8 ભાવ કો જાણતા, ત્યાં ઉત્કૃષ્ટ રૂપ થી 7-8 ભાવ કીધું ને, અહીંયા જગન્ય રૂપ થી 7-8 ભાવ ને જાણે છે, ઉત્કૃષ્ટ રૂપે અગલે પિછલે અસંખ્યાત ભાવ કો જાણતા. અને ક્ષેત્ર અપેક્ષાએ તો જગન્ય રૂપે 3-9 યોજન થી લેકર ઉત્કૃષ્ટ રૂપે મનુષ્ય માનુષ્યોત્તર પર્વત છે, એટલે આખું જે મનુષ્ય ક્ષેત્ર છે
એ ઉત્કૃષ્ટ છે. જગન્યાન જ્યાં ઓલામાં ઉત્કૃષ્ટ હતો ત્યાં આની જગન્યાન. ખ્યાલ આવે? બધા સમજી ગયા. મનના પણ વિચાર જાણી શકે. હા બધા સમજી ગયા. ચાલુ નથી. હા પણ ત્યાં નીચે નારકી નથી તો આવવાના નથી. જે દેવો હોય તો દેવો ના જાણી જશે. હા આમાં ક્ષેત્રમાં વર્ટિકલ નું કઈ લખ્યું નથી. આમાં જે ક્ષેત્ર વાઇઝ જે છે આમાં ખાલી આડું સ્થળે લખ્યું છે. આમ ઉપર નીચે લખ્યું નથી એટલે હવે એનું કઈ આઈડિયા નથી. બાકી એક લાખ યોજન ઉપર જાવ તો સ્વર્ગ ના વૈમાનિક સ્વર્ગ ના જેવો આવે છે. અહિયાં ભૂમિ ઉપર જંતર ને જ્યોતિષી તો છે જ. તો જંતર ને જ્યોતિષી ના મનના વિચારો જાણે છે કે વિપુલમતીનો ઇંગ્લિશમાં પણ મીનિંગ ચાર્જ ઇઝ વેરી ગુડ ફોર બેટર એક્સપ્લેનેશન. યોર કોમ્પ્લેક્સ ડાયરેક્ટ નોલેજ ઓફ કોમ્પ્લેક્સ મેન્ટલ થિંગ એક્ઝામ્પલ વોટ અ મેન ઇઝ થિંકિંગ ઓફ નાવ અલોંગ વિથ વોટ યુઆર થિંકિંગ ઇન ધ પાસ્ટ વોટ યુ વિલ બી થિંકિંગ ઇન ધ ફ્યુચર. આને કોમ્પ્લેક્સ જ્ઞાન કહેવાય છે. બરાબર. એ વિપુલમતી મનોપર્ય જાણી શકે. એનો જવાબ હિન્દીમાં લખ્યો છે. આપણે સ્કીપ કરીએ. જો આજે 23 નું સૂત્ર આપણે જોયું. 23માં સૂત્રમાં બેઝિકલી વિપુલ મનપર્ય જ્ઞાનના બે ભેદ જોયા. રુજુમતી વિપુલમતી એની પરિભાષા જોઈ. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાઓ જોઈ. અને રુજુમતી વિપુલમતીમાં શું ફરક છે એ જોયું. જે 24મું સૂત્ર બહુ નાનકડું છે એમાં ખાલી બે જ પોઈન્ટ છે. તમે કોઈ કવર કરી લો. ઓકે. જે 24માં સૂત્રમાં જેને બે પોઈન્ટ શું છે કે રુજુમતી અને વિપુલમતીમાં બે રીતે ફરક આવે છે. પરિણામોથી વિશુદ્ધિ ઓર અપ્રતિપાતી અપ્રતિપાત અથવા કેવળ જ્ઞાન હોને સે પૂર્વ છૂટના ઇન દો વાતોને રુજુમતી અને વિપુલમતી જ્ઞાનને વિશેષતા. રુજુમતી મનપર્યાય જ્ઞાન કરતા વિપુલમતી મનપર્યાય જ્ઞાનના પરિણામોની વિશુદ્ધિ ઘણી વધારે છે. દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, રુજુમતી મનપર્યાય જ્ઞાન પ્રતિપાતી અને અપ્રતિપાતી બે પ્રકારના હોય છે. એટલે પડી પણ જાય. જયારે વિપુલમતી મનપર્યાય જ્ઞાન અપ્રતિપાતી જોયે છે એટલે એ મુનિરાજ નિયમથી એ જ ભાવે મોક્ષે જાય છે. ખ્યાલ આવે? જે ભાવમાં એટલે વિપુલમતી મનપર્યાય જ્ઞાન પ્રગટ થાય છે એ જ ભાવે એ મોક્ષે જાય છે. જો આની ટીકા વાંચે છે લાસ્ટ તારીખ વાંચે છે. રુજુમતી અને વિપુલમતી એ જો મનપર્યાય જ્ઞાન કે ભેદ સૂત્ર 23ની ટીકામાં દિયે છે. એ સૂત્રને સ્પષ્ટ કિયા ગયા હૈ કે વિપુલમતી વિશુદ્ધ શુદ્ધ હૈ ઓર વહ કભી નહીં છૂટ સકતા કિંતુ વહ કેવલ જ્ઞાન હોને તક બના રહેતા હૈ. રુજુમતી જ્ઞાન હોને હોકર છૂટતી જાતા હૈ. ચાલ આવે? યહ ભેદ ચારિત્ર કી તીવ્રતા કે ભેદ કે કારણ હોતે હૈ. જો આ ચારિત્રમાં જે આપણે પહેલા વાત કરી કે તપની ઉત્કૃષ્ટ સાધનાને કારણે આ મનપર્યાય જ્ઞાન આદિ પ્રગટ થાય છે. તો સંયમ પરિણામ કા ઘટના ઉસકી હાનિ હોના પ્રતિપાદ કા કારણ હૈ. કોઈ જીવ કોઈ ભૂમિકા હોય એમના સંયમ પરિણામ ઘટી જાય તો સાથે મનપર્યાય જ્ઞાન પણ છૂટવાના ચાન્સ છે. જો કે ઇસી રુજુમતી વાળે કો હોતા હૈ થઈ શકે છે. અને વિપુલમતી મનપર્યાય જ્ઞાની ને તો એ હવે ઉત્કૃષ્ટ જ થાય છે.
પરમ ગોપાલ શ્રી સદગુરુ દેવ નમો જય હો. કૃષ્ણમૂર્તિ ભગવતી માત નમો જય. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ.